53. અરાતી એટલો આનંદમાં આવી ગયો કે તે હવે ચાલતો નહોતો, કૂદતો હતો. માતાને સત્યવ્રતથી 50 કદમ આગળ તે આનંદ વિભોર મસ્તીમાં લલકારતો ચાલ્યો જતો હતો. અરાતીને આટલો આનંદમાં જોઈ સાલાવતીના થાકેલા પગમાં જોર આવ્યું. પુત્રનો આનંદ માતાને બરપ્રદ બન્યો. સત્યવ્રત, તમે અયોધ્યા કેમ છોડ્યું? થોડી વારે સાલાવતીએ આવો અંગત પ્રશ્ન પણ સંકોચ વિના પૂછી લીધો. માતા, મેં અયોધ્યા સ્વેચ્છાએ છોડ્યું નથી. પિતા નિબંધને મને વનવાસની આજ્ઞા કરી છે. સત્યવ્રતે નિખાલાસ્તાપૂર્વક જવાબ દીધો. વનવાસ શા માટે? સાલાવતીને આશ્ચર્ય થયું. વાત જરા વિચિત્ર છે, ગુસ્સો ન કરો તો કહું. તમારી આ નિખાલસતા પર ગુસ્સો કોને આવે? સાલાવતીએ કહ્યું, અમારા રાજ્ય પુરોહિત વશિષ્ઠનું નામ તો તમે સાંભળ્યું હશે. સત્યવ્રતને વશિષ્ઠ માટે આદર ન લાગ્યો. મહર્ષિને હું મળી છું. સાલાવતીના મનમાં પોતે વશિષ્ઠ આશ્રમમાંથી લગભગ 92 હડસેલિયા જેવું કરીને આવ્યા હતા તે પ્રસંગ તાજો થયો. અમારા એ મહર્ષિ બહુ જબરા છે. વિશુદ્ધિના એ અત્યંત આગ્રહી છે. રજ માત્ર અશુદ્ધિ ન ચલાવે. કોને વિશુદ્ધિ કહેવાય અને કોને અશુદ્ધિ તેની મહર્ષિને પોતાને કાંઈ ખબર નથી પડતી, એ વળી જુદી જ વાત છે. પણ એમનો પ્રભાવ એવો કે કોઈ આર્ય તેની ઈચ્છાની અવગણના નથી કરી શકતો. આમ જુઓ તો મહર્ષિ નરમ ઘેંસ જેવા દેખાય, પણ કોપે ત્યારે કરાર કાર જોઈ લ્યો. એ મહર્ષિ બ્રહ્મવર્ત માટે મોટી આફત છે. તમે મહર્ષિ સાથે કોઈ ઘર્ષણમાં આવ્યા હતા? ના રે, એમની સામે સંઘર્ષમાં ઉતરાય? ઉલણ પાણો કદી પગ પર લેવાય? મહર્ષિ મારા જેવાનો તો દરીને લોટ કરી નાખે. બને ત્યાં સુધી હું મહર્ષિની પડખે જ ન ચડું, આગો રહું. નરસાથી નારાયણ વેગરા, કંઈ સત્યવ્રત હસ્યો તો શું થયું હતું? સાલાવતી હસી ન શક્યા. વાત એમ હતી કે અમારી અયોધ્યા નગરીમાં એક બ્રાહ્મણ કુટુંબ હતું. હું રોજ જે રસ્તે થઈને નીકળતો ત્યાં એ બ્રાહ્મણ કુટુંબ રહેતું હતું. એ કુટુંબમાં એક છોકરી હતી, રૂપારી, રમતિયાર, જોવી ગમે તેવી. હું એ રસ્તે રોજ નીકળું ત્યારે એ ફૂટડી યોશા મને વંદન કરે. મારો સ્વભાવ મૂંગા ઝાડ સાથે વાત કરવાનો. આવી મજાની યોશા સામેથી પરિચય કરતી આવે, તેની સાથે વાતો કર્યા વિના કેમ રહેવાય? વાતો કરતાં અમારી વચ્ચે ક્યારેક ટીખર પણ થાય, મનમાં પાપ નહીં, આમ ચાલ્યા કરે. એમાં એ છોકરીના લગ્ન લીધા. મા બાપે કોઈ ભાબડ ભૂતળા જેવો બ્રાહ્મણ મૂર્તિઓ શોધી કાઢ્યો. એ નાજુકડી યોશા પોતાના હાથ અને હૈયાના થનાર સ્વામીની વાત જાણી છરી ઉઠી. તેણે બાપડીએ સંસાર જીવનના કેવા સ્વપ્ન રચ્યા હશે, એ બધા જ સ્વપ્ન જાણે ભાંગીને ભરભર ભૂક્કો થઈ ગયા. મા બાપ આવા કેમ થતા હશે? સંતાનોના સ્વપ્નની જરાય પરવા નહીં કરવાની? એ ભાબડ ભૂતળા બ્રાહ્મણ સાથે પોતાની દીકરી આખું જીવતર કેમ કાઢશે તેનો એ રૂઢિચુસ્ત બ્રાહ્મણ દંપતીએ વિચાર જ ન કર્યો. તેમને તો જટ કન્યાદાનનો લાવો લેવો હતો. કન્યાદાન? એલા, દાન દેવું હોય તોય કોઈક સુપાત્ર જમાય તો શોધવો જોઈએ ને. ખેર, આર્યો આને પોતાનો સંસ્કાર ગણતા હશે. માતા, મને આ વાતની કંઈ ખબર નહોતી. હું તો મારા તાનમાં રોજ નીકળતો તેમજ ફરવા નીકળતો. વીજળીના કટકા જેવી એ યોશાને થોડા દિવસ ન જોઈ એટલે મને આશ્ચર્ય થયું. મને એમ કે તે કંઈક કામમાં પડી હશે. એમાં એક દિવસ હું ફરવા નીકળ્યો ત્યાં એ છોકરી મારી સામે આવીને ઊભી રહી. પરવાર હું તેની સામે આશ્ચર્યપૂર્વક જોઈ રહ્યો. થોડા દિવસમાં એ ખેલતી કૂદતી છોકરી જાણે મુગ્ધા થઈ ગઈ હતી. અભ્રાચ્છાદિત ચંદ્ર સમૂહ તેનું વદન મલાન હતું, પણ એ મલાન વદનને વળી તેનું વિશિષ્ટ સૌંદર્ય હતું. જોવું ગમે તેવું એ મુગ્ધા મને કહે, સત્યવ્રત મારી વહાર કરો. મેં કહ્યું, શું થયું? એ કહે, મારા મા બાપ મને મારવા ઊભા થયા છે. મેં પૂછ્યું, કાં? મા બાપ ઉઠીને દીકરીને મારશે તો આ સંસારનું શું થશે? તમારા મા બાપ શું કરે છે? મારા લગ્ન કરે છે. કંઈ તે નીચું જોઈ ગઈ. સ્ત્રીના આ શરમ જ તેને અત્યંત સ્પૃહણીય બનાવી દે છે. હું તેની સામે ક્ષણભર મુગ્ધ ભાવે જોઈ રહ્યો. પછી કહ્યું, સ્ત્રી પુરુષનું સાયુજ્ય તો આ સંસારનું મૂળ છે, એમાં મારવાની વાત ક્યાં આવી? હજી સુધી હું મારી રોજિંદી ટેવ મુજબ ગમ્મતમાં જ વાત કરી રહ્યો હતો. તેની આંખમાં જર ઉભરાઈ આવ્યા, રડી નહીં પણ આંખો પાણીમાં તરતી હોય એવી લાગી. કહે, સત્યવ્રત પુરુષની અર્ધાંગીની બનવા હું તૈયાર છું, પણ મારા મા બાપે મારા પતિ તરીકે કોઈ પુરુષ નહીં પાડો શોધી કાઢ્યો છે. તેની સાથે હું નહીં પરણું. હું જોઈ રહ્યો, કોઈ સ્ત્રીને અણગમતા પુરુષ સાથે કેવી રીતે પરણાવી શકાય એ વાત મારી કલ્પનામાં નહોતી ઉતરતી. પણ હું મૌન રહ્યો. બીજી અનેક બાબતોનું હું ટીખર કરી શકતો, આવી ગંભીર બાબતમાં શું કરાય તે મને નહોતું સમજાતું. પેલી મુગ્ધા કહે, સત્યવ્રત હું તમને ચાહું છું. હું ડગાઈ ગયો. આવા ગૂંચવાડામાં ઓરાઈ જવાની મારી જરાય તૈયારી નહોતી, અને છતાંય મારાથી એટલું પૂછાઈ ગયું, ક્યારથી? એ કહે, તમને જોયા છે ત્યારથી. લ્યો, આ પણ ગજબ વાત. અસમસ્તી વાત કરીએ ત્યાં સામો માણસ પ્રેમમાં પડી જાય, આ આફતથી ચેતવા જેવું. પ્રેમની ધરતી ભારે લપસણી છે. ભૂલભુલામાંય પગ મૂક્યો તો પડ્યા જ છીએ. મેં સ્વસ્થ થતા કહ્યું, પણ મેં તારે વિશે એ રીતે વિચાર નથી કર્યો. જવાબ હાજર હતો તો હવે કરો. સ્ત્રીઓ આટલી હિંમતવાળી હોય છે તે મેં પહેલીવાર જાણ્યું. એ મુગ્ધા મારા પૌરુષને પડકાર કરી રહી હતી, છતાં હું કાંઈ બોલ્યો નહીં. તેણે કહ્યું, સત્યવ્રત હું તમને કહી રાખું છું, આ પરે મારે મૌન રહેવું જોઈતું હતું. તેને બદલે મારાથી પૂછાઈ ગયું, શું? એ કહે, 3 દિવસ પછી મારા લગ્ન છે. ચોરીમાં હું 3 ફેરા ફરું ત્યાં સુધીમાં તમે મને ઉઠાવી જશો તો હું તમારી, પણ તમે નહીં આવો અને મારે 4થો ફેરો ફરવો પડશે તો હું માંડવા વચ્ચે જીવ કાઢી દેવાની છું. આ મારો નિર્ધાર છે. લ્યો, લપસી પડવામાં કંઈ બાકી રહ્યું? હું ડગાઈ ગયો હતો, છતાં મેં અડગ ઊભા રહેવા મચતા કહ્યું, પણ, અને હું જોઉં છું ત્યાં તો એ ચાલી ગઈ હતી. એ તો ગઈ, પણ જતા જતા તે મારા અંતરમાં તોફાન જગાડતી ગઈ હતી. શું કરવું? મેં વિચાર્યું, એ છોકરી મને ગમે છે, તે સાચું. તેને સાહેબૂત થવાનું પણ મને ગમે છે. 7 વર્ષના હરિશ્ચંદ્રની માતાનો મને જરાય ભય નહોતો. પરિસ્થિતિની અનિવાર્યતા તેને સમજાવી શકાશે એવી મને ખાતરી હતી, પણ વૃદ્ધ પિતાજીનો થોડો ડર લાગતો હતો. એથી એ વિશેષ ભાઈ રાજ્ય પુરોહિત વશિષ્ઠનો લાગતો. શું કરવું? શું કરવું? શું કરવું? માતા શાલાવતી, મેં કોઈ દિવસ તપ કર્યું નથી અને મારા રંગઢંગ જોતા આ આવરદામાં હું તપ કરું એવી કોઈ શક્યતા નથી. પણ એ 3 દિવસ મેં શું કરું એ વિકટ પ્રશ્ન પર જે વેદના અનુભવી, જે તિતિક્ષા ભોગવી, તેને ઘોર તપ કહેવું હોય તો કહી શકાય. મારા દેહના અણુએ અણુમાં પેલી મલાન વતના મનોરમા પેસી ગઈ હોય તેમ એ 3 દિવસ હું તેના સિવાય બીજો કોઈ વિચાર ન કરી શક્યો. આહાર અને ઊંઘનું ભાન હું ભૂલી બેઠો હતો. હું એ સુંદરીમય બની ગયો. એ ત્રણ દિવસ તે યોશા પડછાયાની જેમ પરે પર મારી સાથે ને સાથે જ હોય તેવો ભાવ મને અનુભવ્યા કર્યો. અને ત્રીજે દિવસે એ બ્રાહ્મણ કન્યાને ચોરીમાં બેસાડતા હતા ત્યાં હું તેને અશ્વ પર નાખી ઉઠાવી લાવ્યો. એ તો તૈયાર જ હતી. મારા પર તેને કેવડો મોટો વિશ્વાસ હતો. યોશાના એ વિશ્વાસને હું યોગ્ય ઠર્યો. આડા અવડા કારણોને મેં અમારા સ્નેહ આડે આવવા ન દીધા. માતા મારા જીવનમાં એ પરમ આનંદની પર હતી. નિર્વ્યાજ આનંદની એ એક પર માટે જીવનભર ભૂંજાવાનું આવે તો પણ મને વાંધો નથી. કોઈકવાર એક ક્ષણ અમર બની જાય છે. મેં એ બ્રાહ્મણ કન્યાનો સ્વીકાર કર્યો. તે અમર ક્ષણ હતી. હું માયરામાંથી બ્રાહ્મણ કન્યાને ઉઠાવી લાવ્યો તેથી ચોમેર ખરભરાટ થઈ ગયો. મુગ્ધાના માતા પિતા સીધા રાજ્ય પુરોહિત વશિષ્ઠ પાસે પહોંચ્યા. હું માયરામાંથી બ્રાહ્મણ કન્યાનું અપહરણ કરી ગયો એ વાત તેમણે અજબ ગજબના રંગો પૂરીને કરી. બ્રાહ્મણની વાત સાંભળી વશિષ્ઠ પોકારી ઉઠ્યા, અબ્રાહ્મણ્ય અબ્રાહ્મણ્ય. ઢીલા દેખાતા વશિષ્ઠ આવે પ્રસંગે અકલ્પનીય સ્ફૂર્તિ દાખવી શકે છે. વશિષ્ઠ તરત મહારાજ નિબંધનને પોતાની પાસે બોલાવ્યા. અયોધ્યા નગરીમાં બ્રાહ્મણ કન્યાનું માયરામાંથી અપહરણ થઈ શકે અને તે પાછું અયોધ્યાની ગાદીના ઉત્તરાધિકારી રાજકુમારને હાથે એ તરફ વશિષ્ઠે પોતાનો કારમો રોષ ઠાલવ્યો. મહારાજ નિબંધન આ રોષ સમક્ષ ધ્રુજી ઉઠ્યા. વશિષ્ઠ રોષ કરે વરસને વચલે દિવસ, પણ ત્યારે જે કોઈ તેમની ઝપટમાં આવે તે સાપ. મહારાજ નિબંધને અમને મને અને બ્રાહ્મણ મુગ્ધાને વશિષ્ઠ આશ્રમમાં બોલાવ્યા. જવું પડ્યું, ગયા વિના છૂટકો ન હતો. અમે પહોંચ્યા ત્યારે આશ્રમમાં કન્યાના પિયરિયા અને સાસરિયા બંને ઉપસ્થિત હતા. ડાગ્યા જેવા વડીલોને જોઈ એ બાપડી ધ્રુજવા લાગી. મેં કહ્યું, તું ધ્રુજે છે શા માટે? એ કહે, મને વચન આપો કે તમે મને ત્યાજશો નહીં. એ પર મોગ્ધ્યની હતી. મેં વચન દીધું. એ કહે, સામે વશિષ્ઠ ઋષિ છે તે ખબર છે ને? મેં કહ્યું, સ્વયં યમરાજ આવે તો પણ આપણને છૂટા નહીં પાડી શકે. એ કહે, હાશ. મેં કહ્યું, તું ધર્મપત રાખજે, મારો નિર્ણય અફર છે. જગતની કોઈ શક્તિ આપણને જીવતા જુદા નહીં પાડી શકે. અમે બંને અપરાધીની જેમ વશિષ્ઠ સામે ઊભા રહ્યા. પરવાર વશિષ્ઠ કાંઈ બોલ્યા વિના અમારી સામે તાકી રહ્યા. તમારા મહર્ષિની એ દ્રષ્ટિ અસહાય હોય છે. વશિષ્ઠ આમાં જોઈ રહેવાને બદલે મારી નાખે તો સારું એમ આપણને લાગે. પછી વશિષ્ઠે પૂછ્યું, કુમાર તમે આ શું કર્યું? વશિષ્ઠ કંઈક બોલ્યા ત્યારે મારા ખોરિયામાં જીવ આવ્યો. મેં નજર નીચી ઢાળી કહ્યું, મહર્ષિજી એ તમે જુઓ છો. મહર્ષિ કહે, તમને એ દુષ્કૃત્ય બદલ પશ્ચાતાપ થાય છે? મારામાં હિંમત આવી ગઈ હતી. મેં જવાબ દીધો, નાજી, આમાં દુષ્કૃત્ય શેનું? આ તો જીવનના સૌભાગ્યની પર છે. વશિષ્ઠ કહે, લગ્નના મંડપમાંથી માયરામાં બેઠેલી બ્રાહ્મણ કન્યાને બરજબરીથી ઉઠાવી જવી એ તમને સૌભાગ્ય લાગે છે? કુમાર, આર્ય જીવનના મૂલ્યો આટલી સહેલાઈથી વિસરી ગયા? તમારી શક્તિ પ્રજાજનો પર આવી બરજબરી કરવા માટે છે? મેં કહ્યું, મહર્ષિજી કોઈ પુરુષ સ્ત્રી પર બરજબરી નથી કરી શકતો. વશિષ્ઠ કહે, એટલે? મેં કહ્યું, આ મુગ્ધ બ્રાહ્મણ યુવતીને હું ઉઠાવી નથી લાવ્યો, તે મારી સાથે આવી છે. પાડા સાથે પનારનું પાડવાનું તેને ન રૂચ્યું એટલે તે મારી સાથે આવી છે. મહર્ષિજી કોઈનો દોષ હોય તો તે આ મુગ્ધાના મા બાપનો છે. દંડને પાત્ર તેવો છે, હું નહીં, મેં તો માત્ર સ્નેહનો સાદ સાંભળ્યો, એટલું જ બાકી. વશિષ્ઠ વચ્ચે ગરજી ઉઠ્યા, સત્યવ્રત, જીવનના પ્રત્યેક પ્રસંગે ચતુર્વાણી વિલાસ સારો નહીં. તમે ઇન્દ્રિયોને બહેકાવવાને માર્ગે ક્યારે ચડ્યા? તમારા મનમાં બ્રાહ્મણ કન્યાને ઉઠાવી જવાનો વિચાર આવ્યો એ જ પાપ છે. હું ડગાઈ ગયો. વશિષ્ઠ એવા જબરા છે કે તેમની સામે ભલભલા ડગાઈ જાય છે. મારું શું ગજું? મેં અચકાતા કહ્યું, માયરામાંથી ઉઠી જવાનો વિચાર મારો નહીં, આ મુગ્ધાનો હતો. વશિષ્ઠે મને પડતો મૂકી મુગ્ધા તરફ ફરી પૂછ્યું, રાજકુમાર સત્યવ્રતને તને ભોરવી હતી ને? મુગ્ધાએ ધૃતિપૂર્વક કહ્યું, રાજકુમારને મેં કહ્યું હતું કે તેઓ મને નહીં લઈ જાય તો હું પ્રાણ ત્યાગ કરીશ. એ નારીને હું મનોમન વંદી રહ્યો. વશિષ્ઠ બોલ્યા, બ્રાહ્મણ કન્યાના મનમાં આવો અપવિત્ર વિચાર આવે તેનો શો દંડ ભોગવવો પડે તે જાણે છે? મુગ્ધાએ કહ્યું, ના, નથી જાણતી અને જાણવું એ નથી. હું કુમાર સત્યવ્રતની છું, તેઓ મારા છે, હવે તમારે કરવું હોય તે કરો. આ વાત સાંભળી વશિષ્ઠ પરવાર શાંત થઈ ગયા. પછી કહે, અનાર્યોની વિલાસિતા છેક બ્રાહ્મણ કુટુંબો પર્યંત પહોંચવા લાગી. આર્યો ભ્રષ્ટાચારની લજ્જા અનુભવવાને બદલે તેના પ્રદર્શનમાં રાચવા લાગ્યા છે. નીતિભ્રષ્ટ દસ્યુઓનો ચેપ છેક અહીં પહોંચી ગયો. મહારાજ, નિબંધન, આર્ય સંસ્કારનું સત્ય નાશ કાઢી નાખનારી આ વૃત્તિ ચલાવી લીધી તો આર્ય સંસ્કારને નામે મીંડું મુકાઈ જશે. જે પરે મુગ્ધ કન્યાને પોતાના ભાવિ પતિ સિવાય બીજા કોઈનો વિચાર સરખો ન આવવો જોઈએ, તે સમયે પરપુરુષ સાથે ભાગી જવાનો વિચાર કરનાર સ્ત્રી આર્ય દ્રષ્ટિએ કલંકિની છે. તેનો ચંડાલોને હાથે શિરછેદ થવો ઘટે. સત્યવ્રતને આવા દુષ્કૃત્યના ભાગીદાર થવા બદલ વનવાસ આપો. એ ઘડીએ વશિષ્ઠ કાલા અગ્નિશમા દુસ્સહ બની ગયા. મારી એ પ્રિયતમાનું શિર ધડ પરથી નીચે પડ્યું ત્યારે મેં તેને મારા ખોરામાં લીધી હતી. વશિષ્ઠ તો આદેશ ફરમાવી અરગા રહ્યા હતા. મનોમન મેં વશિષ્ઠને અનેક શાપ આપ્યા, પણ શાપ આપવા માટે કોઈ યોગ્યતા જોઈતી હશે. મારા શાપ બધા નકામા. વશિષ્ઠજી તેમના ભવ્ય આશ્રમના અધિષ્ઠાતા છે અને હું આ ભયંકર દુકાનના કપરા દિવસોમાં ભૂખે મરતા દસ્યુઓની વચ્ચે વનવાસ ભોગવું છું. સત્યવ્રતે નિશ્વાસ નાખ્યો. રંગીલો સત્યવ્રત પરભર ઉદાસ થઈ ગયો. સાલાવતી આ વાત દંગ બનીને સાંભળી રહ્યા હતા. સત્યવ્રતે વાત પૂરી કરી તો પણ તેઓ કાંઈ બોલ્યા નહીં. માતા, તમને મારા પર ક્રોધ ચડ્યો? સત્યવ્રતે કંઈ વારે પૂછ્યું. ના સત્યવ્રત, તમે બહુ આકરી વ્યથા સહિત કેટલા વર્ષથી વનવાસ ભોગવો છો? સાલાવતીએ સહાનુભૂતિપૂર્વક પૂછ્યું. 10. માતા, મારું તો ઠીક, હું વનવાસ સહી શકું છું, પણ પેલી બ્રાહ્મણ યોશા તો બાપડી જીવની ગઈ. પણ માતા, એની સ્મૃતિને મારા વંદન છે. જબરી હતી, કપાઈ ગઈ તોય મુખની એક રેખા બદલાવા નહોતી દીધી. ચાંડાલોએ તેનો શિરછેદ કર્યો, પણ તેનો અગ્નિદાહ મેં ચાંડાલોને હાથે નહોતો થવા દીધો. તેને અગ્નિદાહ મેં મારે હાથે દીધો હતો. મારા જીવનનું એ એક જ સુકૃત્ય. વશિષ્ઠ મને ત્યાંથી ચાંડાલ ગણે છે. ખેર, વશિષ્ઠ માં તમે બંને ચાલો છો કે હું ઊભા છો? અરાતીએ છલાંગો મારતા પાછા આવી ફરિયાદ કરતો હોય તેમ પૂછ્યું. અરે ગાલવ, તું તો વછેરાની જેમ દોડતો જાય છે, અમે એટલી ગતિ ક્યાંથી કાઢીએ? લે, હવે માને સંભાળી લે, હું જાઉં છું. પર પહેલાંની વેદનાની વાત મનમાંથી ભૂંસી નાખી હોય તેમ સત્યવ્રતે રમતિયાર સ્વરે કહ્યું અને એકી ટસે અરાતી સામે જોઈ રહ્યો. શું જોઈ રહ્યા છો? સાલાવતીએ પૂછ્યું. મને મારા હરિશ્ચંદ્ર યાદ આવે છે, મેં છોડ્યો ત્યારે તે ગાલવા જેવડો જ હતો. આટલું કંઈ સત્યવ્રતે પોતાના પગલાં ઉપાડ્યા, ક્યાં ચાલ્યા? સાલાવતીએ બૂમ મારી, આજ સવારની ટંક તો તમે ભૂખ્યા રહ્યા, સાંજના ભોજનનો કોઈ પ્રબંધ કરવો પડશે ને. સાંજ પહેલાં હું પાછો આવી જઈશ, સત્યવ્રતે ઊભા રહી જતાં દૂરથી કહ્યું. અમારું ઘર તમે જોયું છે, કેવી રીતે આવશો? અરાતીએ સામી બૂમ મારી, માં કયા જૂના ઘરથી અજાણ્યો, આ પ્રદેશમાં કોઈ અભાગ્યો જ હશે. સત્યવ્રતે કહ્યું, હું પણ ત્યાં મારું ભાવિ જાણવા આવી ગયો છું. સાલાવતી અને અરાતી ગામ તરફ પાછા ફર્યા. સત્યવ્રત પાછો સીમ તરફ ઉપડ્યો. બહુ થોડી વારમાં આ ત્રણેય એકમેકની નજીક આવી ગયા હતા, જાણે કોઈ પૂર્વજન્મના ઋણાનુબંધ. સત્યવ્રત સાલાવતી અને અરાતી માટે આધારસ્તંભ બની ગયો. કોઈ વાર તે અનાજ લાવતો, કોઈ વાર માંસ લાવતો, અરાતીને ભૂખ્યા રહેવું પડે તેવો પ્રસંગ ન આવતો. ટીખરી સત્યવ્રત કર્તવ્ય પાલનમાં સજાગ હતો, ખોરાક જાજો ન આવતો, પણ આવતો નિયમિત. સત્યવ્રત પણ અરાતીની સાથે ભોજન લેતો. સાલાવતી કરકસર કરીને અરાતી અને સત્યવ્રત બંનેને ખવડાવતા, પોતે મોટે ભાગે ભૂખ્યા રહેતા, પણ સત્યવ્રત કે અરાતીને તેની ખબર પડવા ન દેતા. માતા આ સિવાય બીજું શું કરે? ચોમેર ખોરાકની જૂટાજૂટ ચાલતી હતી. એક કોર્યો અનાજ વધુ ખાઈ લીધું તો જાણે ન્યાલ થઈ ગયા તેવી પામરતા ફાલી હતી. તેની વચ્ચે સાલાવતી જાતે ભૂખ્યા રહીને ખવડાવવાનો આર્ય સંસ્કાર દાખવી રહ્યા હતા. આમ તેમને આનંદ આવતો. સત્યવ્રત અને અરાતી બંનેને તેઓ પુત્રવત જાળવતા હતા. સાલાવતી મૂર્તિમંત માતૃત્વ સમાધિપ્તા. સત્યવ્રત ઘણીવાર સવારે ન આવતો, પણ સાંજે અચૂક આવતો. આવતો ત્યારે અરાતી સાથે રમવા બેસી જતો. હરિશ્ચંદ્ર સાથે રમતો હોય એટલી મમતાથી સત્યવ્રત અરાતી સાથે રમતો. કોઈ વાર બંને ગિલ્લી દંડા રમતા, કોઈ વાર સત્યવ્રત ધનુર્વિદ્યા રમત માણતો, ક્યારેક તે અરાતીને તલવારના પટ્ટા શીખવતો. કોઈ વાર બંને ઘરને ખૂણે બેસી રમતા, તો કોઈ વાર સીમમાં દૂર દૂર નીકળી જતા. આવી બધી રમતમાં અરાતીને બહુ મજા પડતી. સત્યવ્રત અરાતીને ગાલવ કહીને જ બોલાવતો. ખુદ અરાતીને હવે ગાલવના નામ નવ ન લાગતું. કોઈ પણ તેને ગાલવ કહીને બોલાવે તો તે તરત જવાબ દેતો. ગાલવ નામ ચલણી થઈ ગયું. માત્ર સાલાવતી સિવાય બીજા બધા તેને ગાલવ કહેવા લાગ્યા હતા. ચોમેરની કારમી અસહાયતા વચ્ચે અરાતીને જીવન માત્ર સહન નહીં, આનંદમય લાગવા માંડ્યું હતું. સત્યવ્રત જેવો સંગાથ મળી જતા અરાતી કન્યાકુંભ જ લગભગ ભૂલવા આવ્યો હતો. સત્યવ્રત જે ખોરાક લાવતો તેમાંથી થોડો સાલાવતી બચાવી રાખતા. બીજે દિવસે ખોરાક આવવામાં કંઈ વિલંબ થાય તો અરાતીને ભૂખ્યા ન રહેવું પડે તેની તેઓ ખાસ કાળજી રાખતા. આમ આગળ પાછળ થોડો ખોરાક રહેતો, પરંતુ એવે દરેક પ્રસંગે સાલાવતી પોતે ભૂખ્યા રહેતા. અરાતી પૂરતી જ તેઓ રસોઈ કરતા. એકવાર સત્યવ્રત બે દિવસ સુધી કંઈ ખોરાક લઈને ના આવ્યો. બે ટંક તો સાલાવતીએ અરાતી માટે બચાવી રાખેલા ખોરાક પર ચલાવ્યું, પણ બીજે દિવસે અરાતીને ભૂખ્યા રહેવાનો વારો આવ્યો. પણ સમજુ અરાતીએ ભૂખની જરાય ફરિયાદ ન કરી. સત્યવ્રત સાથે કરેલી શરત તેને યાદ હતી. શરતના પાલનમાં તે ગૌરવ અનુભવતો, પણ અરાતીના મૌનથી સાલાવતીને વિશેષ દુઃખ થતું હતું. અરાતી ખાવા માટે કજિયો કરતો હોત તો તેઓ સહી શકત, પણ તેનું શાણપણ સાલાવતીને વિશેષ અકરાવતું. બીજે દિવસે સાંજે સત્યવ્રત 10 દિવસ ચાલે તેટલું માંસ લઈને પહોંચ્યો. સત્યવ્રતના ચહેરા પર થાક હતો અને થાકથી એ વિશેષ વિષાદ હતો. સાલાવતીએ તેને ક્યાં હતા એટલો સ્વાભાવિક પ્રશ્ન પણ ન કર્યો. તેઓ જાણતા હતા કે આ ભીષણ દિવસોમાં ખોરાક મેળવવાનું કાર્ય ઈશ્વર મેળવવા જેટલું મુશ્કેલ હતું. આવા મુશ્કેલ સંજોગો છતાં સત્યવ્રત આટલું બધું માંસ ક્યાંથી લાવ્યા હશે તે પણ એક કોયડો હતો. પરંતુ કોયડા ઉકેલવા બેસવાના આ દિવસો નહોતા. એમ કરવા બેસે તો ભૂખે મરવું પડે. તે નિર્વિવાદ હતું, જે મળે જેટલું મળે જ્યાંથી મળે તેનાથી ચલાવી લે તે જ જીવી શકે તેમ હતું. આ વાત સાલાવતી બરાબર સમજ્યા હતા. દુષ્કાળનું વર્ષ અરાતી હેમખેમ પાર ઉતરી શક્યો તે બદલ સાલાવતી ઈશ્વરનો પાર માનતા. ઈશ્વરે સત્યવ્રત દ્વારા સહાય કરી હતી. હવે તો વૈશાખ પૂરો થવા આવ્યો હતો. એના છેલ્લા દિવસોમાં ભૂખમરો માંજા મૂકીને પ્રલય ફેલાવી રહ્યો હતો. છતાં આશાનું પ્રભાત દૂર નથી એમ સાલાવતીને લાગતું હતું. આવા કપરા દિવસોમાં સત્યવ્રત પોતાને ખવડાવવાની જવાબદારી ઉઠાવી રહ્યો છે એ જ સાલાવતીને મન મહાન ઉપકાર હતો. પૂછપરછ કરીને તેઓ એ ભવ્ય ઉપકારના ગૌરવને જરાય ઝાંખું પાડવા નહોતા માંગતા. સાલાવતીના મનમાં એક વાતનું સ્મરણ સદાય રહ્યા કર્યું હતું. સ્વામી વિશ્વામિત્ર જેઠ મહિનામાં પાછા આવવાનું કહી ગયા છે. હવે જેઠને ક્યાં વાર છે, અને સ્વામીના આગમન સાથે વર્ષા પણ આવશે જ એવી તેમને શ્રદ્ધા હતી. દુષ્કાળનું આ વર્ષ યાતનામય હતું. અંત ભાગમાં એ યાતના તીવ્રતમ બની હતી. છતાં સ્વામી અને વર્ષાના આગમનની આશામાં શારીરિક દ્રષ્ટિએ ભાંગી ગયેલા સાલાવતીને નવ જોમ લાગતું. ગાલો સત્યવ્રતે માંસનો મોટો જથ્થો લાવ્યો. તે દિવસે જમવા બેસતા પહેલાં કહ્યું, આજ આપણે માતાની પરીક્ષા કરવી છે. પરીક્ષા માની કરાય? અરાતીને સત્યવ્રતની વાતમાં કાંઈ સમજાયું નહીં. વડીલના વચન કે વચનમાં કશી શંકા ન કરાય એ હતો તેનો જન્મજાત સંસ્કાર. સત્યવ્રતને મોએ આવી વાત સાંભળી તેને આશ્ચર્ય પણ થયું. હા હા, માતા જે રાંધે છે તેમાંથી લગભગ બધું તેઓ મને ને તને ખવડાવી દે છે, પોતે ભૂખ્યા રહે છે. આ બાબતમાં આપણે આજ માતાની પરીક્ષા કરીએ. સત્યવ્રત માંસ લઈને આવ્યો ત્યારે તેના વદન પર જે વિષાદ હતો તે દૂર કરવા મથતો હોય તેમ તે અરાતી સાથે વાત કરી રહ્યો. શું કરીશું? અરાતીને સત્યવ્રતની વાત સમજાતી નહોતી. તેને બીક હતી કે સત્યવ્રત કોઈ ચણાક વેડા કરવાનું તો નહીં શીખવી રહ્યો હોય ને. માતાની મસ્કરી કરવા તે તૈયાર નહોતો. આપણે બંને જમવા બેસીએ ત્યારે હઠ લેવી કે માતાએ પણ આપણી સાથે જમવા બેસવું, પાછળ નહીં. ગાલો તું જોજે, આપણને પીરસી દીધા પછી પાટિયામાં કાંઈ નહીં હોય. આજ આપણે બે આપણા ભાગમાંથી માતાને ખાવા આપવું. બોલ ગાલો, મારી વાત કબૂલ છે? સત્યવ્રતે કોઈ મોટું કાવતરું કરતો હોય તેવા ભાવપૂર્વક કહ્યું, કબૂલ કબૂલ, આજ માને પકડી પાડીએ. અરાતીને સત્યવ્રતનું આ કાવતરું ગમ્યું. માં પોતાને છેતરીને ભૂખી રહેતી હોય તો તેને ખવડાવવું જ જોઈએ. સત્યવ્રતને અવનવાર સરસ ટૂંકા સૂજે છે એટલું અરાતીએ મનોમન સ્વીકારી લીધું. આ વાત પોતાને કેમ ન સૂજી એનું ત્યારે દુઃખ પણ થયું. સત્યવ્રત અને ગાલવ જમવા બેઠા. સાલાવતીએ તેમની થાળી પીરસી પણ આગળથી કરી રાખેલ સંકલ્સ મુજબ બેમાંથી કોઈએ જમવાનું શરૂ ન કર્યું. રિસાયા હોય તેમ બંને ભર્યા ભાણા પર અદબ પલાઠી મારીને બેસી રહ્યા. ચાલો જમવા માંડો. સાલાવતીને બંનેનું વર્તન ન સમજાયું. સત્યવ્રતનું કંઈક તોફાન હશે એટલું તેઓ સમજ્યા. ના માતા, આજ છેતરાય તે બીજા, તમે અમને કિકલા સમજો છો? સત્યવ્રતે નાના બાળકની જેમ કહ્યું. તેનો બાળ અભિનય હુબહુ હતો. છેતરવાની વાત વળી ક્યાંથી કાઢી? કોણ કોને છેતરે? સાલાવતીનું આશ્ચર્ય વધતું જતું હતું. સત્યવ્રતના બાલિશ અભિનયથી તેમને હસવું આવ્યું. આ કપડાકારમાં આવું હાસ્ય પણ વિરલ હતું. માં, અમને શંકા ગઈ છે. અરાતીએ વચ્ચે કહ્યું, શેની? કે તું રોજ અમને બધું ખવડાવી દઈ, જાતે ભૂખી રહે છે, એ કેમ ચાલે? અરાતીને મનની વાત નિખાલસ ભાવે રજૂ કરી દીધી. સત્યવ્રત, અરાતી, તમે બંને તો ડાયા છો ને, તમને ખબર નથી અમને કઈ વાતની ખબર પાડવી છે? વડીલોના આચરણ પ્રત્યે શંકા કરવી તે પાપ છે. સાલાવતીએ આ પ્રસંગને તિખરમાં ફેરવી નાખવા પ્રયાસ કર્યો. આજ પોતે પકડાઈ ગયા એટલે તેમની પાસે બીજો કોઈ ઉપાય નહોતો. માતા, સત્યવ્રતે નાટકી વેડા છોડી ગાંભીર્ય ધારણ કરતા કહ્યું, શંકા પાપ હશે, સત્ય પાપ નથી. એટલે સાલાવતીને છટકવાનો કોઈ માર્ગ શુદ્ધો નહોતો. અમારી વાત સીધીને સચ છે, એમાં શંકા કુશંકાની કોઈ વાત નથી. માતા, તમે જે ખાવાનું તમારે માટે રાખ્યું હોય તે લઈને અહીં આવો, આપણે ત્રણેય સાથે જમશું. કેમ ગાલવ? બરાબર છે ને? બરાબર છે, બરાબર છે, અરાતીએ સૂર પુરાવ્યો. સત્યવ્રત, આજ મારે ઉપવાસ છે, આજ હું કેવી રીતે જમું? સાલાવતીને સરસ બહાનું જડી ગયું. માતા, ગયા બે દિવસથી તમે ઉપવાસ કર્યા જ હશે, એ ફરજિયાત કરવા પડેલા બે ઉપવાસ ઓછા પડ્યા? આ ત્રીજો ઉપવાસ કરવાનું કંઈ પ્રયોજન? સત્યવ્રત આ ઘરની પરિસ્થિતિથી પૂરો જાણકાર હતો. સાલાવતી તેની પાસે કોઈ ગપ મારે તે ચાલે તેમ નહોતું. સત્યવ્રત ઉપર ઉપર ત્રણ ઉપવાસ થાય તે ચાંદારણ, અનાયાસે ચાંદારણ થઈ જાય છે, તો મને કરી લેવા દો. સાલાવતીએ વિનંતી કરતા હોય તેમ કહ્યું, માતા, આવી નબળી તબિયતે તમારે ચાંદારણ કરવું છે? સત્યવ્રતે પૂછ્યું. સત્યવ્રત, વીરા, બસ આજે આ છેલ્લો ઉપવાસ છે, આજ હું નહીં જમું, આવતીકાલે હું તમારી બંનેની સાથે બેસીને જમીશ. સત્યવ્રત અને અરાતીએ આગ્રહ કર્યો, પણ સાલાવતીએ પોતાનો નિર્ણય ન ફેરવ્યો. આવતીકાલે સાથે બેસીને જમવાનું માતાએ વચન આપ્યું. તેમને પોતાનો વિજય સમજી તેમણે વાત પડતી મૂકી. માતાને દુઃખ થાય એવું કરવાનો તેમનો આશય નહોતો જ. બીજે દિવસે સાંજે સત્યવ્રત બહારથી આવ્યો ત્યારે સીધો અરાતી સાથે રમતે ચઢી ગયો. સાલાવતીએ બપોરે ખાધું છે કે નહીં એ પૂછવાનું તે ભૂલી ગયો. ગાલવ, સત્યવ્રતે રમત કરતાં કહું, તારે મારું નામ પાડવું હતું ને? હા, પણ એ વાત હું ભૂલી ગયો છું. ખરું કહું તો તમે મને રમતે ચડાવીને એ વાત ભૂલાવી દીધી. અરાતી એ મૂર્ખ નહીં, સરળ હતો. જો ગાલવ, એ મેણું આપણાથી નહીં સેવાય. તું ભૂલી ગયો હો તો હું તને સામેથી યાદ આપું છું. આવો ખેલદિલ માણસ તને ક્યાં મળશે? એક બહુ મોટા માણસે આજે જ મારું નામ પાડ્યું છે. મોટા માણસો પણ આવી રમત કરે ખરા? તારે એ નામ જાણવું છે? હા, હું તને મારું નામ કહીશ, સામેથી કહીશ. પણ મોટા માણસે એવું નામ કેમ પાડ્યું એવું તારે નહીં પૂછવાનું. મારે બીજું કાંઈ પૂછવું નથી. નામ કહો ને. તેમણે મારું નામ ત્રિશંકુ પાડ્યું છે. ત્રિશંકુ? હા. તને ગમ્યું? એમાં ગમે તેવું કાંઈ નથી, પણ હવે હું તમને કહીશ ત્રિશંકુ. ઠીક છે, તું મને ત્રિશંકુ કહેજે, તને સંતોષ થશે. એક બીજી પણ વાત છે. કઈ વાત? ખોટા માણસ આપણું નામ પાડે તે ચલણી તો થવું જોઈએ ને. આપણે તો નામ પાડનારને માન આપવામાં માનનારા. કઈ સત્યવ્રત ખડખડાટ હસ્યો. એ હાસ્યમાં ડંખ નહોતો. તેની પાસે દરેક પ્રસંગમાંથી હાસ્ય નિષ્પન્ન કરવાની વિશિષ્ટ શક્તિ હતી. તે દિવસે રાતે સાલાવતી, સત્યવ્રત, અરાતી ત્રણેય એક પંગતે બેસીને જમ્યા. દરેકના ભાણા સમાન હતા. એટલી ખાતરી કર્યા પછી જ અરાતીએ જમવાનું શરૂ કર્યું. જમતા જમતા અરાતી અમસ્તી વાતો કાઢીને સત્યવ્રતને વારંવાર ત્રિશંકુ કહીને બોલાવતો હતો. અરાતીએ 5-6 વખત ત્રિશંકુ કહ્યું એટલે સાલાવતીએ પૂછ્યું, અરાતી તું સત્યવ્રતને ત્રિશંકુ કેમ કહે છે? હું તેને ગાલવ કહું છું તેમ સત્યવ્રતે વચ્ચે જવાબ દીધો. ઓહો, બંનેનું સંયુક્ત કાવતરું લાગે છે, કહી સાલાવતી મીઠું હસ્યા. વારું કરીને ઉઠ્યા પછી સાલાવતીને અસુખ થવા માંડ્યું, પેટમાં તૂથાવા માંડ્યું. ભોજન પછી શક્તિ આવવી જોઈએ તેને બદલે ઉલટી નબળાઈ જણાવવા માંડી. માતા, હું જાઉં છું. સત્યવ્રતને સાલાવતીની વેદનાની ખબર નહોતી, તેણે તો રોજની જેમ ઔપચારિક વિદાય માંગી. સત્યવ્રત, તમે આજ ન જશો, મને ઠીક નથી, અસુખ થાય છે. આજની રાત કેવી જશે તેની હું કલ્પના નથી કરી શકતી. સાલાવતીનો સ્વર તૂટતો હતો. માતા, તમને ઠીક ન હોય તો હું નહીં જાઉં, રાત રોકાઈશ, તમે ફિકર ન કરશો, આરામ લો. સત્યવ્રત રોકાઈ ગયો. સાલાવતી ખાટલામાં સુવા જતા ત્યાં તેમને ઉલટી થઈ, જે ખાધું હતું તે નીકળી ગયું. ઉલટી થયા પછી સાલાવતી ઊભા ન થઈ શક્યા. સત્યવ્રતે તેમને લગભગ ઉપાડીને ખાટલા ભેગા કર્યા. ઘણા સમયથી સાલાવતી દુબરાને નિર્બળ લાગતા હતા. ઘણા લાંબા સમયથી તેઓ અર્ધ ભૂખમરા જેવી દશામાં જીવતા હતા. તેમનો દેહ ઘસાતો ચાલ્યો હતો. પોષણનો અભાવ તો અરાતીના શરીર પર પણ જોઈ શકાતો, પણ સાલાવતીનું શરીર ધારણનો પણ અભાવ સૂચવતું. દેહ ટકાવવા માટે આવશ્યક એટલું અનાજ પણ તેમને લાંબા સમયથી નહીં મળ્યું હોય એમ તેમને જોતા વેંત લાગે. હૃદયમાં ભરેલી ઉચ્ચ ભાવનાને લીધે અર્ધ ભૂખમરાની સ્થિતિમાં પણ સાલાવતી જેમ તેમ કરીને અત્યાર સુધી ટકી રહ્યા હતા, પરંતુ હવે તેમની સહનશક્તિની સીમા આવી ગઈ હતી. મહિનાઓથી ઘસાતા શરીરમાં છેવટ અશક્તિ સર્વોપરી બની ગઈ. અરાતી અને સત્યવ્રત પોતે નિરુપાય હોય તેમ સાલાવતીની વેદના મૌન અક્રામણ અનુભવતા જોઈ રહ્યા. શું કરવું એ તેમને સમજાતું નહોતું. તેમના ચહેરા પર નિરાધારિતા ચિત્રાઈ ગઈ હતી. સાલાવતી પણ પોતાની પીડા જણાઈ ન આવે તે માટે પ્રયત્ન કરી રહ્યા હતા, પણ એમાં તેમને સફળતા ન મળી. અસહાય વેદના છુપાવી છુપાઈ તેમ નહોતી. મા, તને શું થાય છે? શાંતિથી અકળાયેલા અરાતીએ ઘણી વારે પૂછ્યું. અરાતી, મને પેટમાં ઠીક નથી, તું ઊંઘી જા, થાક્યો હોઈશ, મારે પણ આરામની જરૂર છે. અસહાય પીડા વચ્ચે પણ સાલાવતી વાલાસોયા પુત્રને સાંત્વના આપવા માંડ્યા. લગભગ મૃત્યુના મુખમાં હોવા છતાં આ પાવનકારી માતૃત્વ પોતાના આરામ કરતા પુત્રના થાકની વિશેષ ચિંતા કરતું. માં, તને ઠીક નથી ને? હું ઊંઘી જાઉં, તું તરફડતી હોય તો મને ઊંઘ કેમ આવે? અરાતી પ્રયત્નપૂર્વક આંખમાં આવતા આંસુ ખારવા લાગ્યો. ગાલવ, તારી માતૃભક્તિ સર્વથા યોગ્ય છે, પણ સૌએ શરીરના ધર્મ પણ બજાવવાના હોય છે ને. તું અને હું બંને એક સાથે જાગ્યા કરીએ તેના કરતાં અડધી રાત માતા પાસે હું બેસું અને બાકીની રાત તું બેસશે, એમ કરીએ તો શું ખોટું? આ રીતે વારા કાઢશું તો કોઈને વાંધો નહીં આવે. મારી વાત બરાબર નથી? સત્યવ્રત પાસે દરેક પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવાની આવડત હતી. હા, એ બરાબર છે, અડધી રાત પછી મને જગાડજો, ભૂલશો માં હો, કહી અરાતી પથારીમાં પડ્યો. આખા દિવસનો થાકેલો અરાતી થોડીવારમાં ઘસઘસાટ ઊંઘી ગયો. સુમસામ રાત્રિમાં સત્યવ્રત સાલાવતીના ખાટલા પાસે બેઠો હતો. તેના મનમાં પણ મોટું ઘમસાણ મચ્યું હતું. સાલાવતી એકાએક માંદા પડી ગયા તેને માટે પોતે જવાબદાર હોય એમ તે અંતરમાં વિમાસી રહ્યો. પોતાનો આશય શુભ હતો, પોતે જે કંઈ કર્યું તે નિરુપાય કરવું પડ્યું હતું. આવી ભૂલ શું ઈશ્વર માફ નહીં કરતો હોય? અને ઈશ્વરની શિક્ષામાંથી ન જ બચી શકાતું હોય તો ભૂલ કરનારને સજા થવી જોઈએ. સત્યવ્રતને પોતાને તો પાણાય પડ્યા નહોતા. તદ્દન નિર્દોષ બાપડા સાલાવતી ભયંકર માદગીમાં સપડાઈ ગયા. હવે શું થાય? સત્યવ્રતના મન પર પશ્ચાતાપનો બોજ અસહાય બની ગયો. ન બોલાય, ન રડાય, ન સહેવાય. આવી દશા લાંબો વખત ચાલુ રહેશે તો પોતે બેભાન થઈ જશે એવી સત્યવ્રતને બીક લાગવા માંડી. સત્યવ્રત ઘણીવારે કણસતા સાલાવતીએ આંખ ઉગાડી ધીમેથી કહ્યું, માતા, એકાંત અને પશ્ચાતાપની ગૂંગરામણમાંથી છુટકારો મળ્યો હોય તેમ સત્યવ્રત બોલી ઉઠ્યો. માત્ર એક શબ્દ બોલવાથી પણ તેને મોટી નિરાંત થઈ. મને શું થઈ ગયું? માતા, હું ક્યારનો તેના વિચારમાં અટવાયા કરું છું. મારા પેટમાં ભયંકર વાઢ ઉપડી છે. પેટમાં જાણે વાછરડા ભાંભરતા હોય એવું લાગે છે. સાલાવતીએ પોતાની વેદના વર્ણવવાનો પ્રયાસ કર્યો. માતા, તમે શું કહ્યું? પેટમાં વાછરડા ભાંભરે છે? મહર્ષિનો ચમત્કાર તો નહીં હોય ને? સદાય હસમુખો સત્યવ્રત ગભરાયેલ સ્વરે ચિત્કારી ઉઠ્યો. તેના શરીરમાંથી એકાએક લોહી ઉડી ગયું હોય એમ તે ફિક્કો ફચ પડી ગયો. ટપટપ પરસેવાના ટીપા પડવા લાગ્યા. તેના વદન પર અપરાધીપણાનો ભાવ ચિતરાઈ ગયો. ઘરમાં બળતા દીવાના ઝાંખા પ્રકાશમાં પણ શાલાવતી સત્યવ્રતના મુખ પરનો ભાવ જોઈ શક્યા. સત્યવ્રતની એ વેદના જોતા તેઓ પરભર પોતાની વેદના વિસરી ગયા. મહર્ષિ કોણ? વશિષ્ઠ? આમાં તેઓ ક્યાંથી આવ્યા? શાલાવતીએ ઘડીભર શાંત રહી પૂછ્યું, માતા, અસત્ય બોલીને એક ઉપર બીજો અપરાધ નહીં કરું. ક્યાંય ખાવાનું મળતું નહોતું એટલે હું આપણે માટે વશિષ્ઠના આશ્રમમાં જઈને તેમનું માનીતું વાછરડું કાપી લાવ્યો હતો. મારા મનમાં એમ કે આશ્રમમાં આટલી બધી ગાયો છે તેમાંથી એક વાછરડું ઓછું થશે તો મહર્ષિને કોઈ ઓછપ નહીં લાગે. પણ મહર્ષિ જબરા છે, મારા માથાના છે. તેમણે થોડા જ વખતમાં બધી વાત જાણી લીધી. હવે તેમનું વેર ચક્ર ચાલુ થયું લાગે છે. મહર્ષિ ધારે તે કરી શકે છે. તેમની શક્તિ મને કદી સમજાઈ નથી, છતાં હું તેનાથી ડરું છું. માતા, તમારી વેદનામાં મૂળમાં હું છું. હું દુષ્ટ છું, પાપી છું, ગૌ હત્યારો છું. મને માફ કરો. હું તમારો અપરાધ થયો તેનું મને પારાવાર દુઃખ છે. વાત કરતા પોતાનો અવાજ મોટો ન થઈ જાય તે માટે સત્યવ્રતે પોતાના વાર પકડી ખેંચી કાઢ્યા. સાલાવતી સત્યવ્રતને કંઈ જવાબ દીધા વિના મૂંગે મૂંગા જોઈ રહ્યા. ગાયને પવિત્ર માનવાનો તેમનો જન્મજાત સંસ્કાર હતો. ગૌ માતાના સંરક્ષણ અર્થ પોતાની જાત હોમી દેવાની તેમને તાલીમ મળી હતી. ગાયને ખાતર મરવાનું આવ્યું હોત તો તેઓ પોતાની જાતને ધન્ય માનત. પણ ઈશ્વરે સાલાવતીની બહુ આકરી કસોટી કરવા ધારી હોય તેમ લાગતું હતું. ઘેનુંની રક્ષાર્થે મરવા તૈયાર એવા સાલાવતીને પોતાનો દેહ ટકાવવા ગૌમાંસ ખાવું પડ્યું. શ્રી વિધિની વક્રતા. એક પરભર સાલાવતીને એવો વિચાર આવી ગયો કે આવું કલંક લઈને જીવવા કરતાં આ પરેજ તેમનું મૃત્યુ થાય તો કેવું સારું. તપ સાધના કરીને આવતા પતિને વિશ્વામિત્રને પોતાનું મોઢું કલંકિત મોઢું કેવી બતાવશે? સાલાવતીના મનમાં આવા વિચાર ઉભરાતા હતા ત્યાં જ તેમની નજર પોતાના પરમ ઉપકારક સત્યવ્રત પર પડી. સત્યવ્રતની વેદના સાલાવતીને પોતાના કરતા ચડી જતી હોય તેમ લાગ્યું. સારું કરવા જતાં મહા અનર્થ થઈ ગયો એનો અફસોસ જાણે સત્યવ્રતને આંખોને આંખો ગરી રહ્યો હતો. સત્યવ્રત કડવો ઘૂંટડો ગળતા હોય તેમ અશક્ત સાલાવતીએ પોતાની વેદના અંતરમાં સમાવવા મથતા કહ્યું, માતા, મને સત્યવ્રત ન કહો. હું એ નામને પાત્ર નથી રહ્યો. મારી ત્રિવિધ ભ્રષ્ટતા જોઈ મહર્ષિ વશિષ્ઠે મારું નામ ત્રિશંકુ પાડ્યું છે. સર્વથા યોગ્ય નામ, હું અત્યાર સુધી એ નામની મસ્કરી કરતો હતો, હવે મારે માટે એ જ નામ યોગ્ય લાગે છે. મહર્ષિ અમસ્તા ત્રિકાર જ્ઞાની કહેવાતા હશે? માતા, હવેથી તમે મને ત્રિશંકુ કહેજો. સત્યવ્રતના સ્વરમાં ગભરાટનો ઉશ્કેરાટ હતો. એવું તે કહેવાય? માતા, તમે મને ત્રિશંકુ સિવાય બીજા કોઈ નામથી બોલાવો તો મારા સમજે. મને મારા દુષ્કૃત્યની યાદમાં ભૂંજાવા દો. મારી શરમ મારે છુપાવવી નથી, તેને છાપરે ચડી પોકારવા દો. મારી દયા ન ખાશો એથી મને નિરાશ નહીં થાય. હું રીબાવું તો જ મારી મુક્તિ થશે. સત્યવ્રતે અંતર વલોવી નાખે તેવો નિશાસો નાખતા કહ્યું, સત્યવ્રત, શાલાવતીએ શાંતિપૂર્વક સમજાવવાનો પ્રયાસ કર્યો. ના માતા, મને ત્રિશંકુ કહો, મારા સોગનનું આટલું માન નહીં રાખો. સત્યવ્રત કરગર્યો, ત્રિશંકુ, તમે કોઈ ભૂલ કરી હોય તો પણ ઉચ્ચ આશયથી કરી છે. ઈશ્વર તમને અવશ્ય માફ કરશે. ઈશ્વર મને કદાચ માફ કરશે, પણ મહર્ષિ વશિષ્ઠ નહીં છોડે, એનો મને ડર નથી. મને મહર્ષિ નરકની યાતના ભોગવવાની શિક્ષા કરે તોય હું ફરિયાદ ન કરું. જે માથે પડે તે ભોગવી લઉં, પણ એ મહર્ષિનો માર્ગ હંમેશ અકર રહ્યો છે. મારે વાંકે તમે તરફડો છો તે મારાથી નથી જોવાતું. મહર્ષિએ મારા સ્વભાવની નબળી કડી બરાબર પકડી પાડી છે. પરવાર સત્યવ્રત અને શાલાવતી બંને શાંત થઈ ગયા. બંનેના મનમાં તુમુલ ઘમસાણ જામ્યું હતું. ત્રિશંકુ, એક વાત કહું? થોડી વારે શાલાવતીએ પૂછ્યું. કહો. તમે અને હું બંને હારી જશું તો બાપડા અરાતીનું શું થશે? એ વિચારવા જેવું ખરું. એક બીજી પણ વાત છે. કઈ? વિશ્વામિત્ર જેઠ મહિનામાં પાછા આવવાનું કહીને ગયા છે. જેઠ મહિનાને હવે માત્ર 3 દિવસની વાર છે. હું ઈશ્વર પાસે માત્ર 3-4 દિવસની આવરદા માંગુ છું. વિશેષ મારે જીવવું નથી. સ્વામીના ચરણમાં માથું મૂકીને મરું તો મારી મુક્તિ. આમાં તમે મને સહાયભૂત થાવ. મહર્ષિ વશિષ્ઠ અને તેમના વાછરૂને ભૂલી જાઓ. હું પણ એ ભૂલી જવા મથીશ. મનની લાગણી મનમાં ભરી રાખીએ. 3-4 દિવસ જીવી કાઢવામાં તમે મને સહાય નહીં કરો? મૃત્યુની છાયા મારા પર પડી ચૂકી છે. અરાતીને આની કલ્પના સરખી ન આવે તે રીતે આપણે વર્તવાનું છે. ત્રિશંકુ, આમાં તમારી મદદ અનિવાર્ય છે. હું માત્ર 4 દિવસ જીવી જાઉં તો ભયો ભયો. હે ઈશ્વર, માતા, તમારી નિષ્ઠા સામે ઈશ્વર અવશ્ય જોશે. પોતાની ભૂલનો એકરાર કર્યા પછી ત્રિશંકુનું હૃદય હરવું થયું હતું. 54. શાલાવતી અને અરાતીને કહ્યાદુ પાસે રાખી વિશ્વામિત્ર ઉત્તર તરફ ઉપડ્યા ત્યારે તેમના મનમાં મિશ્રિત લાગણીઓ ઉભરાતી હતી. પોતે કંઈ ગુમાવ્યું હોય એમ તેમને લાગતું ન હતું. અફસોસ કોઈ બાબતનો નહોતો. અંતરમાં નિર્વધિ આનંદના ઓધ ઉછળતા હતા. વર્ષોથી જેની પ્રચ્છન્ન ઝંખના હતી તે મળ્યું હોય એમ લાગતું હતું. શિર પરથી બોજ ફેંકી હરવાફૂલ બનેલા વિશ્વામિત્ર તેમને માટે તાપસ જીવન ચીર નિર્મિત હોય તેમ તપને માર્ગે જઈ રહ્યા હતા. છતાંય મન વિચાર શૂન્ય નહોતું. જિંદગીના આટલા વર્ષોનું સિંહાવલોકન કરતા તેમને લાગ્યું કે રાજપાટ છોડી દીધાથી ભાર ઉતર્યાની લાગણી જેટલી સાચી છે એટલી જ સાચી એ વાત છે કે કાન્યકુંભજની રાજ્યધુરા વિશ્વામિત્રના હાથમાં હતી. ત્યાં સુધી તેમણે કર્તવ્ય નિષ્ઠા દાખવી હતી. પિતા ગાદીરાજ કે ગુરુ ઋચિકને શરમાવું પડે એવું કંઈ તેમને હાથે થયું નહોતું. વિશ્વામિત્રને રાજવી ધર્મ બરાબર બજાવ્યાનો સંતોષ હતો. બહુ ઓછા માણસોને આવો સંતોષ પ્રાપ્ત થાય છે. વિશ્વામિત્રે પ્રજા સાથે અનન્ય તદાત્મય અનુભવ્યું હતું, પ્રજાને કોઈ પ્રકારનું પીડન ન થાય તે માટે જાગૃતિ સેવી હતી. રાજ્યધુરાના વાહકો સૌ પ્રથમ સેવકો છે, તેની પ્રતીતિ કરાવવા વિશ્વામિત્ર સદૈવ પ્રયત્નશીલ રહ્યા હતા. પ્રતદને નાદાન્યતમાં મહર્ષિ વસિષ્ઠના પ્રબળ વ્યક્તિત્વની અસર હેઠળ વિશ્વામિત્રનું અપમાન જાહેર રીતે કર્યું હતું. આ પ્રસંગે પ્રતર્દનને સજા કરવાની સામાન્યતામાં સરી પડવાને બદલે જીવનનો પલટો કરવાનો અવસર આવી ચૂક્યો એટલું વિશ્વામિત્ર સમજી ગયા. તે સારું થયું, ઈશ્વરે જ સુજાડ્યું ને. પરવા તો વિશ્વામિત્રને સૂનું શું કરી નાખવાની ઈચ્છા થઈ હતી. મનમાં એ રોષ ન આવે એવો માનવી ભૂતકાળમાં મળવો મુશ્કેલ, પણ મનમાં વ્યાપેલ ક્રોધને જે બહાર નીકળવા ન દે, અંકુશમાં રાખી શકે, તેના પર ઈશ્વરની પરમ કૃપા સમજવી. વિશ્વામિત્ર પ્રતર્દન પર રોષે ભરાયા ત્યારે તેને દંડ દેવાનું ઉદ્યુક્ત થયા હોત તો તેમનો રાજ્યકાર જેટલો ગૌરવયુક્ત હતો એટલો ગૌરવપૂર્ણ તેમનો તાપસ જીવન પ્રવેશ ન બનત. થોડી ક્ષણો આવી બાબતમાં નિર્ણાયક બને છે. વિશ્વામિત્રે ગૌરવપૂર્વક ત્યાગ કર્યો, કરી શક્યા, તેથી તેમને પ્રતીતિ થઈ કે અનંતના સ્વામીની આંગળી તેમને દોરી રહી છે. કાન્યકુબજના નૃપતિ તરીકે વિશ્વામિત્રે પોતાની સમગ્ર પ્રજાનું સંરક્ષણ તો કર્યું જ, પણ એટલેથી સંતોષ માનીને બેસી રહેવાને બદલે તેમણે પડોશના કોઈ રાજવી તેની પ્રજાને પરેશાન કરવામાં પ્રવૃત્ત થાય તો તેનો વિરોધ કરવામાં અને જરૂર પડે યુદ્ધ સુદ્ધા કરવામાં કદી પાછી પાની નહોતી કરી. વિશ્વામિત્રને અન્ય રાજ્યોની સીમાઓ ભૂંસી રાખવાનો શોખ નહોતો. કોઈ પરાજિત રાજ્યને તેમણે પોતાના રાજ્યમાં ભેરવ્યું નહોતું. હારેલ રાજવી પોતાની પ્રજાને સંતોષવાની અને દસ્યુ દાસોને ગુલામીના બંધનમાંથી મુક્ત કરવાની બાંયધારી દે એટલે વિશ્વામિત્ર તેનું રાજ્ય પાછું સોંપતા. વિશ્વામિત્ર જે એક 25 કાન્યકુંભજનો રાજ્ય વહીવટ ચલાવ્યો તેમાં અફસોસ કરવા જેવું નહીવત હતું, સંતોષ લેવા જેવું ઘણું હતું. છતાંય વિશ્વામિત્રના અંતરના ઊંડાણેથી એક નાદ સતત ઉઠ્યા કરતો કે તું માત્ર ચારિત્રશીલ નૃપતિ થવાને સર્જાયો નથી, સંસ્કૃતિ નિર્માણનું ભવ્ય કાર્ય તારી વાત જોતું બેઠું છે, તારે હાથે થનાર એ વિરાટ કાર્યની સરખામણીમાં તું આજે જે કામ કરી રહ્યો છે એ તો તૃણવત છે. આ બધી તો પૂર્વ તૈયારીઓ છે, તારે હાથે થનાર નવા મૂલ્યોની સ્થાપનાની ઘણા વર્ષો પર્યંત વિશ્વામિત્ર અંતરના આ અવાજની અવગણના કરવા મથ્યા હતા. ઋષિ ઋચિકના જીવન અને શિક્ષણની પ્રબળ અસરને લીધે પોતાના મનમાં ઐહિક બાબતોથી પર ઉઠી કોઈ સનાતન કાર્ય કરવાની ઝંખના જાગે છે એમ તેઓ માનતા. 12 માણસ પર આવી ઘેરી અસર પડે તે સ્વાભાવિક હતું, પણ મનમાં સતત જાગ્યા કરતી ઝંખના ખરેખર સાચી પડવાની હોય તો તેમને કોઈ અન્ય તટસ્થ વ્યક્તિ તરફથી તેનું સમર્થન જોઈતું હતું. ભગવતી લોપમુદ્રા દ્વારા આવું સમર્થન પણ મળ્યું જ હતું, પણ છેક બચપણથી વિશ્વામિત્ર એટલું સમજી ગયા હતા કે મનમાં ઉઠતા આવા તરંગોની વાત કોઈને કહેવાય નહીં. કોઈ પારલૌકિક શક્તિ પોતાના અંતરમાં જીવતા માનવીની જેમ વાતો કરે છે તેની કોઈને ખબર ન પડી જાય તે માટે વિશ્વામિત્ર સજાગ રહેતા. ઋચિક સત્યવતી જમદગ્નિ જેવા વિશ્વામિત્રના નિકટના માનસિક આપ્તજનોને પણ તેઓ પોતાના અંતરની નાદની વાત કરી નહોતી અને માતા સરસ્વતીને પોતાના અંતરના ઉદામાની ગંધ સરખી પણ ન આવે એની વિશ્વામિત્ર ખાસ કાળજી રાખતા. મનની વાતો મોટે ભાગે મનમાં ભરી રાખવાની તેમને ટેવ પડી ગઈ હતી. માતા જે જે દુન્યવી લાવા લેવા માંગતી તેમાં પોતાને પણ પૂરતો રસ છે એમ વિશ્વામિત્ર દેખાડતા માતાએ લગ્ન કરવાનું કહ્યું તો વિશ્વામિત્રએ તેનો સહજપણે સ્વીકાર કરી લીધો. પોતાને ઘણા વખતથી લગ્ન કરવાની ઈચ્છા હોય અને કોઈકના કહેવાની જ વાટ જોતા હોય એટલા ઉમંગથી તેમણે પરણી લીધું. એકથી વિશેષ લગ્ન કર્યા, સંતાનોના પિતા થયા, જીવનના કોઈ વ્યવહારમાં ઉદાસીનતા ન દાખવી પૂરા સંસારી બની ગયા. વિશ્વામિત્રના મનમાં એમ પણ હતું કે સંસારની પ્રવૃત્તિમાં ઓતપ્રોત થઈ જવાથી પેલો અંતરનો નાદ અલોપ થતો હોય તો ગંગા નાયા. ભવ્યતા અને મહત્તાનું આરોપણ પોતાની જાતમાં કર્યા કરવું બહુ ઇષ્ટ નથી. અંતરનો એ નાદ જેટલો પ્રેરક હતો એટલો જ અકરાવનારો પણ હતો. ક્યારેક વિશ્વામિત્રના મનમાં એવી શંકા પણ ઉઠતી કે અંતરનાદ કોઈ વરગાડ તો નહીં હોય ને, પણ વરગાડની અસર માનવીને તનને મનથી નિર્ભર બનાવે. વિશ્વામિત્રને આ નાદથી આંતરિક શક્તિ લાદતી, પણ જે નાદ અંતરમાં ગુંજ્યા કરતો હોવા છતાં એને ગુપ્ત રાખવા મથામણ કરવી પડે તે ઘણીવાર ત્રાસજનક લાગતો. દુનિયાવી બાબતોમાં સક્રિય રસ લેવાથી એ નાદ બંધ પડે તેમ હોય તો વિશ્વામિત્ર અહિક સુખભોગમાં તરબોર બની જવા તૈયાર હતા. પણ તેમને જે તાલીમ મળી હતી તેમજ તેમનો જે જન્મજાત સંસ્કાર લોહી સાથે વણાઈ ગયો હતો તેને લીધે વિશ્વામિત્ર ધારે તો પણ અહિક સુખભોગને જીવનનું સર્વસ્વ ગણી શકે તેમ નહોતા. પરિણામે અહિક સુખભોગમાં વિશ્વામિત્રની માનસિક સ્થિતિ જરકમર વત રહેતી, તેઓ એમાં ખરડાતા નહીં. કોઈ યોગભ્રષ્ટ આત્માના તાથસ્ત્યથી તેઓ દુન્યવી બાબતોમાં રસ લેતા અને તેથી કંઈક નવ્ય ભવ્ય કામ કરી જવાનો સંદેશ આપતો પેલો અંતરનો નાદ નાબૂદ ન થતો. એ નાદ નાબૂદ ન થતો એટલું જ નહીં, કાનના નિર્ગમનની સાથોસાથ તે સ્પષ્ટ થતો જતો હતો. આર્ય સંસ્કૃતિની ભવ્યતાથી વિશ્વામિત્ર સુપરિચિત હતા. આર્ય સંસ્કૃતિનો અભ્યાસ તેમણે ઋચિકને ચરણે બેસીને કર્યો હતો. તેઓ જાણતા હતા કે આર્ય સંસ્કૃતિના મૂળમાં અનેક મહર્ષિઓના તપ અને ત્યાગ પડ્યા હતા. આર્ય સંસ્કૃતિના ઘડવૈયાઓ પાસે સ્પષ્ટ અને સચોટ દર્શન હતું. એ સુરેખ સંસ્કૃતિ સાથે આર્ય જીવન દ્રષ્ટાઓએ જીવનના પવિત્ર મૂલ્યોને વણી લીધા હતા. ઈશ્વર, દેવતા, ધર્મ, નીતિ ઇત્યાદિની એ સંસ્કૃતિના સર્જકોની કલ્પના એટલી ભવ્ય હતી કે તેનો વિચાર કરતા વિશ્વામિત્રનું મન અહોભાવથી છલકાઈ જતું. આથી ચડિયાતું કે જુદું પોતે શું કરી શકે તેની વિશ્વામિત્રને સમજણ ન પડતી. ઋષિપદ પ્રાપ્ત કરવા કેટલું જ્ઞાન અને કેવું તપ આવશ્યક છે તેનો વિશ્વામિત્રને ખ્યાલ હતો. ઋચિકને તેમણે નિકટથી જોયા હતા. ગુરુજી પાસે સૃષ્ટિ સર્જનનું હાર્દ સમજવાની જે તત્વદ્રષ્ટિ હતી તેનું સ્વપ્ન પણ પોતાને આવી શકે એમ વિશ્વામિત્રને ન લાગતું. વિશ્વામિત્ર એ પણ જાણતા હતા કે બ્રહ્મવર્તમાં ઋચિક કરતાય તપ અને જ્ઞાનમાં ચડે તેવા ઋષિઓ હતા. એ યુગ સ્રષ્ટાઓ દેશ અને કાળની સીમાઓને ગોરીને પી ગયા હોય એ રીતે પ્રસંગોની આરપાર નિરખી શકતા. અને વિશ્વામિત્રને તો રાજ્ય કારોબારની સામાન્ય બાબતોથી પર ઉઠી જીવન મૃત્યુ સૃષ્ટિ સર્જનનો વિચાર કરવાનો સમય જ ન મળતો. જેમના જ્ઞાનની ક્ષિતિજોને આંબતા કલ્પના થંભી જાય એવા મહર્ષિઓની ઉપસ્થિતિ છતાં પોતે કોઈ નૂતન સંસ્કૃતિના ધ્વજધારક બનવાના છે એ આગાહી ક્યારેક વિશ્વમિત્રને હાસ્યાસ્પદ લાગતી. વિશ્વમિત્રના જીવનની આ રમણા અંતરમાં ચાલ્યા કરતી. એટલું સારું હતું જીવનની પ્રથમ બે વિસીમાં વિશ્વમિત્રના અંતર અને બુદ્ધિ વચ્ચે સતત વાર્તાલાપ ચાલ્યા કરતો. એ વાર્તાલાપનો સાક્ષી પણ તેમનો અંતરાત્મા જ હતો. બુદ્ધિ કહેતી નવી સંસ્કૃતિ સર્જવાની વાત કંઈ બચ્ચાના ખેલ નથી. હંસની ચાલ ચાલવા જતાં તારી કાગડાની ચાલ પણ ભૂલી જઈશ, એ રવાડે ચડવાનું તારું કામ નથી. આના જવાબમાં અંતરનો નાદ તરત કહેતો, તું જોયા કરને, શું જોયા કરું? વિશ્વામિત્ર પરમ ચૈતન્ય શક્તિનું વાહન બનવાનો છે. બીજા ગમે તે કહે પણ આપણને તો આપણી શક્તિનો કયાસ હોય ને. મારામાં શી શક્તિ છે તે હું જાણું છું. થોડા શત્રુઓને પરાજિત કર્યા એટલે હું શક્તિશાળી બની ગયો એવું માની બેસવા જેટલો હું મૂર્ખ નથી. યુદ્ધ લડવા અને જીતવા કરતાં સંસ્કૃતિનું ઘડતર કરવાનું કામ સહસ્ત્રધા દુષ્કર છે. વાસ્તવમાં એ બંને તદ્દન જુદી કોટીના કામ છે. નવી સંસ્કૃતિના સર્જન માટે કોઈ પોતાની જ શક્તિ પર નિર્ભર રહેવા માગતો હોય તો તે માનવ ખરે જ અશક્ત છે. પોતાની શક્તિ પર મદાર બાંધનારા અભિમાની છે. કારની એક વજ્ર થાપટે તેઓ ભાંગીને ભૂક્કો થઈ જવાના છે, પરંતુ સમગ્ર બ્રહ્માંડમાં અને તેનીએ પાર જે પરમ ચૈતન્ય રમમાણ છે એ જો તારી દ્વારા વ્યક્ત થવા માંગતું હોય તો તારામાં આવશ્યક શક્તિઓનો સ્ત્રોત આપોઆપ વહેવા લાગશે. એ શક્તિ અપરિહાર્ય હશે. એવી અદ્ભુત શક્તિ અશક્ત માનવીમાં ફૂટશે? વિશ્વામિત્ર, જ્યાં સુધી તારી સ્વતંત્ર ઈચ્છા છે ત્યાં સુધી તું અશક્ત છે. મારી ઈચ્છાઓ તો છે, તેનું શું થાય? તારી અંગત ઈચ્છાને પરમ ચૈતન્યની ઈચ્છા સાથે ભરી જવા દે. એટલું થયું કે તરત અશક્તિનો અંધકાર ઉલેચાઈ આપોઆપ શક્તિનો પ્રકાશ પ્રગટશે. પણ ઈચ્છાનું વિલોપન કરવું કેમ? સમય આવે એ પણ તેને આપોઆપ સૂચશે. એ થવાનું જ છે તે નિર્વિવાદપણે માની લેજે. આ બધું ક્યારે થશે? તારે ઉતાવળા થવાની કોઈ આવશ્યકતા નથી. અનંતમાં રમમાણ પરમ ચૈતન્ય શક્તિને કોઈ વાતની ઉતાવળ નથી. એના પ્રતાપથી બધું આપોઆપ ગોઠવાતું જાય છે. અત્યારે તું કારને એનું કામ કરવા દે. તને કલ્પના પણ નહીં હોય એ રીતે તું તારા નિયત ક્રમમાંથી જુદો માર્ગે ઘસરાઈ જઈશ. એ પર આવશે ત્યારે તું વિચાર કરવા પણ નહીં થોભે. વિશ્વમિત્રના અંતરનો આ નાદ ભાવિ ભવ્યતાની સ્પષ્ટ આગાહી કરતો. પણ ક્યારે, કેમ, કેવી રીતે એ બધા પ્રશ્નો અનુત્તર રહેવા દેતો. આ પ્રશ્નો વિશ્વામિત્ર માટે ખૂબ મહત્વના હતા. તેની પણ એ નાદાને પરવા નહોતી. વિશ્વામિત્રના અંતરનો નાદ ઘણો સ્પષ્ટ હતો, પણ તેમણે એ વાત કોઈને કરી હોત તો તે માનત નહીં. એટલે જ વિશ્વામિત્રને અંતરને બુદ્ધિ વચ્ચે ચાલ્યા કરતા વાર્તાલાપની વાત મનમાં જ ભારી રાખી હતી. આમ છતાં કોઈ કોઈ વાર વિશ્વામિત્રને લાગતું કે બીજાને પણ તેમના અંતરમાં ઘોરાતી વિચિત્ર સ્વપ્ન સૃષ્ટિની ખબર હોવી જોઈએ. વિશ્વામિત્ર અનંતના સ્વામીની સર્વોપરી ઈચ્છાનું ભાજન બનવાના છે એવી સાફ સાફ વાત કોઈએ કરી નહોતી. પણ કોઈએ વિશ્વામિત્રમાં આવી શક્યતા પડી છે તેના ઈશારા અવશ્ય કર્યા હતા. ઋષિ રૂચિકે એકવાર કહ્યું હતું વિશ્વની પરમ ચેતના સાથે એની ઈચ્છાનો તાગ મળતો થાય છે. એવી જ રીતે તેમણે જ્યારે કહ્યું હતું કે ચડિયાતો ધર્મ તેની અભિવ્યક્તિ માટે તારી રાહ જુએ છે, ત્યારે માત્ર શિષ્ટાચારના શબ્દો ઉચ્ચાર્યા હોય તેવા એ વાક્યો નહોતા. વિશ્વામિત્રના અંતરમાં છેક બાલ્યકાળથી જે વાત ગોરાય કરતી હતી તેનો જ પડઘો ઋચિકના એ વાક્યમાં નહોતો. ભગવતી લોકમુદ્રાએ વિશેષ સ્પષ્ટતાપૂર્વક કહ્યું હતું, તમારે માટે તપની આવશ્યકતા ઉપસ્થિત થાય ત્યારે સગરો કર્તવ્ય ભાર ઉતારી નાખતાય અચકાશો નહીં. તપને અંતે તમે બમણા વેગથી કર્તવ્ય પંથે આગળ વધી શકશો. માતા લોકમુદ્રાને પણ વિશ્વમિત્રના અંતરના નાદની કંઈક ખબર હોવી જોઈએ. એ વિના તેઓ આટલી સ્પષ્ટતાથી વિજેતા રાજવીને તપ કરવાનું સૂચન કેમ કરી શકે? એ દિવસોમાં વિશ્વમિત્રને અને તપને 100 યોજનનું અંતર હતું. મહારાજ કાયવયની દુષ્કાળગ્રસ્ત દસ્યુ પ્રજાને સહાયભૂત થવા વિશ્વામિત્ર કાન્યકુંભજથી સૈન્ય લઈને નીકળ્યા ત્યારે તેમના મનમાં રાજપાટ છોડવાનો વિચાર સરખો નહોતો. એવો કોઈ વિચાર હોય તો વિશ્વામિત્ર સાલાવતી અને કુમાર અરાતીને સાથે લઈને તો ન જ નીકળે. વિશ્વામિત્રને મન કયાદું બેન હતી, કાપડું માંગવાની અધિકારી. મહારાજ કાયવય ઋષિ ઋચિકના મિત્ર હતા, સહકાર માંગવાના અધિકારી. તેમના સંકટને સમયે સહાયભૂત થવાનો ધર્મ સમજીને વિશ્વામિત્ર સૈન્ય સાથે નીકળ્યા હતા. દુઃખી દસ્યુઓનું અનાજ આર્યોને હાથે લૂંટાતું બચાવવાનો નિર્ધાર કરીને નીકળ્યા હતા. 2-1 અઠવાડિયામાં સેનાને બરાબર ગોઠવી દઈ વિશ્વામિત્રની ઈચ્છા કાન્યકુંભજ પાછા ફરવાની હતી. મનમાં તેમણે એ પ્રમાણે કાર્યક્રમ ગોઠવ્યો હતો, પણ ઈશ્વરે જે ધારી રાખ્યું હતું તેમાં કોણ ફેરફાર કરી શકે? નિયતિનો ક્રમ અટલ હોય છે. વિશ્વામિત્રને માર્ગમાં મહર્ષિ વશિષ્ઠનો સમાગમ થયો. આમ મિલન કેવી શુભ ભાવનાથી ગોઠવવામાં આવ્યું હતું, છતાં પરિણામ? વશિષ્ઠ આશ્રમમાં દાંતી હિબકતા કોઠાર જોઈ વિશ્વામિત્રે ભૂખે મરતા દસ્યુઓ માટે થોડું અનાજ માંગ્યું, ઉછીનું માંગ્યું, પણ ભલા દેખાતા મહર્ષિ વશિષ્ઠે ભર્યા ભંડારમાંથી એક દાણો દેવાની સાફ ના કહી દીધી. મહર્ષિ વશિષ્ઠ વિચાર અને વર્તનમાં કેટલા સ્પષ્ટ હતા, તેમની કોઈ વાતમાં દ્વિધાનું નામ નિશાન ન મળે. પોતાની સચ્ચાઈમાં તેમને લવલેશ શંકા નહોતી. આવી સ્થિર આસ્થા માનવીને સામર્થ્ય બક્ષે છે. જે પરે વિશ્વામિત્ર રાજપાટ છોડવાનો નિર્ણય કર્યો તે વખતે તેમને ઋચિક કે લોકમુદ્રા યાદ નહોતા, તેમની અગમવાણી પણ યાદ નહોતી. એક ક્ષણ પૂરતા વિશ્વામિત્ર પોતાનો અંતર્નાદ પણ ભૂલી ગયા હતા. મહર્ષિ વશિષ્ઠે ત્યાગ વિશે મહેણું માર્યું અને તેથી વિશેષ તેમણે વશિષ્ઠની દ્રષ્ટિ દ્વારા વ્યક્ત થતી મહર્ષિની પારલૌકિક શક્તિ જોઈ. એટલે વિશ્વામિત્રને પણ તપ દ્વારા એવી જ શક્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ. ચાનક ચડી જે શક્તિ સેનાધિપતિને રાજવીના આદેશની અવગણના કરવા પ્રેરી શકે તે વિશ્વામિત્રને સ્પૃહણીય લાગી. પોતે શા માટે રાજપાટ છોડે છે તેના કારણમાં પણ વિશ્વામિત્રે આ વાત જ કરી હતી, શક્તિની સાધનાની. પણ માનવીનું મન બહુ અટપટું છે. જે વાત તે જાહેર રીતે વ્યક્ત કરે છે તેથી ઉલટી જ વાત ઘણીવાર તેના મનમાં ઘોરાઈ રહી હોય છે. આ માનસિક પ્રક્રિયા એટલી સૂક્ષ્મ છે કે ઘણાને તો તેના અસ્તિત્વનો ખ્યાલ નથી આવતો. આવી સૂક્ષ્મ આંતરિક પ્રક્રિયા જાગૃતપણે થાય તે માનવીની મોટી સિદ્ધિ છે. વિશ્વામિત્ર એ માર્ગે જઈ રહ્યા હતા. વિશ્વામિત્રે વશિષ્ઠ સમી શક્તિ પ્રાપ્ત કરવા રાજપાટ છોડવાની વાત કરી, તેને વર્તે જ દિવસે તેમનો અંતર્નાદ સ્પષ્ટપણે કહી રહ્યો, વિશ્વામિત્ર, તારું કાર્ય વશિષ્ઠ થવાનું કે અન્ય કોઈના જેવું થવાનું નથી, એ અનુકરણ છે. અનુકરણથી પ્રતિભાનો હ્રાસ થાય છે. તું વિશ્વામિત્ર છે અને વિશ્વામિત્ર જ રહેવાનો છે. વિશ્વામિત્ર અનુકરણ કરી આપઘાતનો માર્ગે ન જાય. તરત બુદ્ધિએ પ્રશ્ન કર્યો, તો મારે શું સમજવું? રાજવૈભવ છોડવાનો મારો નિર્ણય માત્ર ક્ષણિક ઉભરો છે? એવું ગંભીર પગલું શું હું આવેશનો પ્રેયાયો લઈ રહ્યો છું? ના, અહિક સંપત્તિ ત્યજવાનો કાર તારા માટે પાકી ગયો છે. નિર્ણય યથાયોગ્ય છે. આ નિર્ણયમાં પણ મારી આડકતરી પ્રેરણા છે. રાજપાટ ધન વૈભવ છોડીને હું મહર્ષિ વશિષ્ઠને માર્ગે નથી જઈ રહ્યો. તપ માટે ત્યાગ અનિવાર્ય છે. તું તપને માર્ગે નવ પ્રયાણ કરી રહ્યો છે, તે સાચું, પણ તારે વશિષ્ઠ નથી થવાનો. તો મારે શું કરવાનું છે? એની ફિકર છોડી દે, અંધારામાં ફાંફા માર્યા કરું? વિશ્વામિત્ર, જેને આગળનું એક પગલું દેખાય છે તે અંધકારમાં ફાંફા મારે છે એમ ન કહેવાય. આગળનું એક પગલું સૂજવું તે નાની વાત નથી. તું એક પછી એક પગલું માંડતો જઈશ, તેમ તેમ તારો માર્ગ સ્પષ્ટ થતો જશે. આ તો ગૂંચવાડો છે. એક પગલા આગળનું કાંઈ દેખાય નહીં, એ અંધાપો નહીં તો બીજું શું? વિશ્વામિત્ર, આ અવનીમાં પોતાને મહાન તપસ્વી કહેવડાવતા એવા અનેક લોકોને આગળના એક ડગલાની પણ ખબર નથી હોતી, એમ છતાં તેમના દમંડનો પાર નથી હોતો. પોતાના અજ્ઞાનની દુષ્ટતા આચરતા તેઓ જરાય અચકાતા નથી. તું તારા જ્ઞાનનો સંકોચ અનુભવવાનું છોડી દે. તને આગળનું એક ડગલું બરાબર દેખાય છે તેને જ મોટી સિદ્ધિ માની ધપે જાય. મોટી સિદ્ધિ? હું કોઈ બ્રહ્માણામાં તો નથી અટવાતો ને? સંસારની અનેક નક્કર વસ્તુઓથી વિશેષ નક્કર તારી સિદ્ધિ છે અને હશે. આ કોઈ બ્રહ્માણા નથી, હવાના બાચકા નથી. હજી મન માનતું નથી. આમ કેમ ચાલે? એક ડગલું નિશ્ચિત અને એ પછીનું બધું અનિશ્ચિત. એને માટે મેં સર્વ ભૌતિક સાધનોનો ત્યાગ કર્યો. સંપત્તિને સત્તા છોડવાનું મને દુઃખ નથી, પણ હું મૃગજર પાછળ તો નથી દોડતો ને? રાજપાટ અને અહિક સંપત્તિ નિશ્ચિત નહોતા, અનિશ્ચિત તો તારે માટે તે હતું. હવે તે જે માર્ગ ધારણ કર્યો છે તે માર્ગે માત્ર નિશ્ચિત જ નહીં, સનાતન પણ લાદવાનું છે. વિશ્વામિત્ર, તે કાંઈ ખોયું નથી. તે તો બીજ બોયું છે. એ બીજમાંથી જે વટવૃક્ષ ફાલશે તે હજારો વર્ષ પર્યંત પોતાની સીરી છાય અર્પતું રહેવાનું છે. આગાહી બહુ ભવ્ય છે, એટલી જ સત્ય છે. પણ એક જ ડગલું જોઈ શકનારને ઋત અને સત્યનું દર્શન કેમ થશે? જેનું એક એક પગલું સાચું પડવા લાગ્યું તેને પગલે પગલે ઋત આવીને વસવાનું છે. તું નિશંકપણે આગળ ધપે જા. તું તપપુત્ત થયો કે તારી ક્ષિતિજો વિસ્તરવાની છે? વિશ્વામિત્રના ચિત્ત અને બુદ્ધિ વચ્ચે આવો સંવાદ સંઘર્ષ ચાલ્યા કરતો. આ સંઘર્ષ બુદ્ધિ હંમેશ પરાજિત થતી. વિશુદ્ધ ચિત્તનો સાધ વિજયી નિવડતો. ચિત્તે ચિંધેલા માર્ગ જવામાં જોખમ હતું, પણ એ જોખમે વિશ્વામિત્રને મીઠું મધ લાગતું.